માં ખટકવા જોઈએ. એટલી સરસ વાત મૂકી મુનિશ્રીએ કે કર્મ પગમાં કાંટો હોય તો ખટકે અને આંખની અંદર કણું પડ્યું હોય તો ખટકે, ખોટો પાડોશી ભટકાઈ ગયો હોય તો ખટકે અને ખોટો ભાગીદાર ધંધામાં આવી ગયો હોય તોય ખટકે કે હવે છૂટા આનાથી થાય તે દી સારું. કર્મ ખટકતા નથી અનાદિથી, એને ધર્મ જન્મ મરણના ફેરા કવડાવે છે, રખડાવે છે, દુઃખી કરે છે, અનેક પ્રકારની આપત્તિ આપે છે. કર્મ ખટકતા નથી. કે આ કર્મ મારા હળવા થાય, કર્મ મંદ થાય, કર્મ શિથિલ થાય, કર્મના અનુબંધો તૂટે. કર્મની પરંપરામાં એના અનુબંધો છે, પંચસૂત્રમાં એ અનુબંધ ઉપર ધ્યાન આપ્યું છે કે કર્મ તો બાંધા પણ અનુબંધ તો છોડ. તો બાંધેલું કર્મ ઉદયમાં આવે ત્યારે એ જ પ્રકારનો ભાવ કરવો. ના ભાઈ, તમે પરિણામ કરવામાં સ્વતંત્ર છો કે પરતંત્ર છો? સ્વતંત્ર છે. પોતાને કેવા પરિણામ કરવા, નિમિત્ત ગમે તે હોય, સંયોગો ગમે તે હોય, પણ પોતાના પરિણામ કેવા કરવા, મારા ભાવ કેવા કરવા, એ મારા ભાવ કોઈ બીજાને આધીન છે કે મારે આધીન છે? આ વાત બેસે? જો બીજું તત્વ પરિણામ કરાવે તો જીવ કોઈથી મુક્ત થાય નહીં. મુક્ત ભાવમાં મોક્ષ છે. તો મુક્ત ભાવ રાખવો એ મારા હાથની વાત છે કે સંજોગોની વાત છે? આજે આપણી સ્થિતિ સંજોગોની વાત છે, નિમિત્તની વાત છે. સંયોગો આવા થયા એટલે મારી વાત મારા હાથમાં રહી નહીં. જ્ઞાની કહે છે તારા પરિણામનો કરતા તું છો, અને એટલા માટે સરસ મજાનું સૂત્ર આત્માના પાંચ ભાવનું ઉપદેશ સાહેબ આપ્યું છે કે પરમ પારિણામિક ભાવ એ આપણો ભાવ છે, પણ સામાન્ય રીતે જગતના જીવોનો ભાવ ઔદયિક ભાવ હોય છે. ઔદયિક ભાવ એટલે જેવો ઉદય આવે એવો નાચ કરે, જેવો તાલ વાગે એવો નાચ થાય, ઉદય પ્રમાણે. એથી આગળનો જીવ હોય, થોડોક સમજમાં હોય, સાધનામાં હોય, તો ઉદયમાંથી ઉપસમમાં જાય કે સંજોગો આકરો આવ્યો છે, ઉપસમ શાંતિ રાખો, આપણે પીડા આવી શરીરમાં, ઉદય તો બરાબર આવ્યો છે, દુખાવો સખત છે એમાં કોઈ શંકા નથી, માથાનો દુખાવો હોય કે દાઢનો દુખાવો હોય, પગનો હોય કે પેટનો હોય, ઉદય આવ્યો છે. હવે ઉદયાધીન ભાવો એને તો રડ પડવાની છે, એને તો ગામ આખું માથે લેવાનું છે. પણ કે ના, ભાવ તો બીજો છે, ઉપસમ ભાવ છે, હું મારા ભાવને ઉપસમ કરી શકું છું. તો એ શું કરે? શાંતિ રાખે, શરીરના દુઃખને જુએ, વેદન કરે, કયા કારણથી હશે, ચાલ્યા કરે, આ બધું શરીરમાં રોગ આવે વગેરે વગેરે, જેવું એની ચિંતનની જેવી બોધનું પ્રમાણ એ પ્રમાણે એ વિચાર કરે. પણ વિચાર કરે એ શાંતિ રાખી શકે. એક નાનો છોકરો પડી જાય ને તરત જ બેકારો કરે, અને એક મોટો માણસ રસ્તા ઉપર જરા પડી જાય તો બેમાં ફેર કરો, શું કામ? ઓલો વિચાર કરે છે કે હું પડી ગયો, ઠેસ આવી, મારું ભૂલ થઈ, ચાલવામાં જરા ખ્યાલ ન રહ્યો, ચાલો કાંઈ વાંધો નહીં, દુઃખ થયું છે, પીડા હશે, દુખાવો પણ હશે, ઘણીવાર તો ફ્રેક્ચર હોય તો ઘર સુધી પહોંચી જાય. ઉપસમ ભાવ છે, થોડી સમજ છે, થોડી નાના બાળક કરતાં સમજ. અને ઓલો તો રસ્તા વચ્ચે એટલો ઠેકડા કરે, એટલા તોફાનો કરે, કોઈ એમ કહે છે તમે શું કામ છોકરા ના કરો છો, પણ હવે જ્યારે પડી ગયો તો હવે જો હાંચાનો જ નથી રહેતો, માનતો જ નથી. એનામાં વિચાર શક્તિનું પ્રમાણ અલ્પ છે. ઉપસમમાં જાય, એથી આગળ ક્ષયોપસમમાં જાય. જેટલું સહન થઈ શકે એટલી વાતને ક્ષય કરી નાખે અને બાકીનાને ઉપસમ રાખે. પોતાના ભાવની અંદર બે ભાગ પાડી નાખે, ક્ષય અને ઉપસમ. જે કર્મ આવ્યું છે અમુક કર્મને કાયમને ખાતે કાઢી નાખે, અને અમુકને ન દબાતું હોય એને ઉપસમ કરે. ક્ષયોપસંભાવ, આવો અનંતકાળ ચાલે ક્ષયોપસંભાવ, અને આ પ્રયત્ન કરતો કરતો જીવ આગળ વધે એમાં ક્ષાયિક ભાવ આવે. અજ્ઞાનીને સત્પુરુષને ક્ષાયિક ભાવ આવે. ક્ષાયિક ભાવ આવે એટલે ગમે તે પ્રકારના બાહ્ય પરિસર ઉપસર્ગ થાય તે સમયે એ પોતાનો સમતા ભાવ છે એ છોડે નહીં, એ ક્ષાયિક સ્વરૂપમાં છે એ છોડે નહીં. તો એને છેલ્લે એનો પરમ પરિણામિક ભાવ એ સિદ્ધપદને પ્રાપ્ત કરે, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે અને સંયોગોથી મુક્ત થાય. શરીરથી મુક્ત થાય એટલે કર્મથી મુક્ત થાય, કર્મથી મુક્ત થાય એટલે તમામ પ્રકારના પીડાના કારણોથી મુક્ત થાય, પછી એને કોઈ પીડાનું કારણ જ રહ્યું નથી. અનુભવથી જ્ઞાન પાકું થાય છે એટલે કૃપાળુદેવે કહ્યું કે મુમુક્ષુઓ તો દુઃખી છે. પત્રમાં છે ને શું લખ્યું છે, એટલે દુઃખને અંદર એને ચિંતનનો અવકાશ વધારે મળે છે એટલે વધારે તો દુઃખની ઈચ્છા કરે. અશાતાની અંદર એને આત્માનું સ્વરૂપ અત્યધિકપણે વેદાય છે અને એ વેદાય છે એટલે સુખની અંદર એ કદાચ એટલું બધું લક્ષ્ય જતું નથી, પણ દુઃખમાં જાય છે. કેમ કે દુઃખમાં એ આત્માથી સમીપ છે અને સુખમાં ઉછાંછળો છે એટલે અભિમાનથી એ સમીપ છે, નજીક છે, અને દુઃખમાં સ્વથી નજીક છે, ઓલામાં સંપત્તિથી નજીક છે. એટલે આ બધા જ્ઞાનીઓએ થોડા થોડા એવા મંત્રો આપ્યા હોય. હવે આપણે કંઈક દુઃખની ઈચ્છા કરે એવો તમારો ધર્મ? એ ધર્મ નથી, ધર્મનું મૂળ છે, ધર્મ નથી. તને દુઃખ આવ્યું એ તો દુઃખ જ છે, પણ એમાંથી તને ચિંતન થયું આ ધર્મનું મૂળ છે કે તને હવે શુભ વિચાર જાગશે, તારામાં સાચી સમજ આવશે. એટલે જ્ઞાનીને સર્વની કરુણામાંથી પોતાનો વિકાસ થાય કે અહો પેલું જ આત્માર્થીના લક્ષણમાં શું કીધું, કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા. આમાં કોનું દુઃખ છે, પ્રાણીનું પોતાની. અરે જગતના જીવો અજ્ઞાન રાગ દ્વેષ મોહથી અનંત સંસાર રઝળા કરે છે, જરા વિચાર કરે તો છૂટી શકે પણ નથી કરતા, આવું એને કરુણા આવે છે. જ્ઞાનીઓને આની કાંઈ દુઃખ નથી થતું એને, આમ તો કોઈનું દુઃખ આપણને વેદાય નહીં, અનુકંપા થાય પણ વેદાય નહીં. તો એટલી સરસ વાત મૂકી છે અહીંયા, કહે છે કે તો પછી કર્મ ખટકવા જોઈએ, અને કર્મ સંયોગ થયો છે કર્મનો એ શેના કારણે, તો કે રાગ દ્વેષ અને અજ્ઞાનને કારણે. તો કેવી રીતે દૂર થાય, રાગને વિતરાગતાથી દૂર કરો, દ્વેષને પ્રેમને મૈત્રીથી દૂર કરો, અને અજ્ઞાનને આત્મબોધથી દૂર કરો. સત્પુરુષોનો બોધ, સત્શાસ્ત્રનો બોધ, જ્ઞાનીનો બોધ એ અજ્ઞાન ટાળવાનો ઉપાય છે. વિતરાગતા હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય, આમ તને અચૂક ઉપાય કહીએ છીએ કે વિતરાગતા કેળવ, રાગ નહીં, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. તો વિતરાગતા, મૈત્રી અને સદ્ગુરુએ આપેલા આત્મબોધ, તો આ માર્ગ છે. હવે આ જ્યારે જ્યારે કરીએ ત્યારે આનો કંઈ ને કોઈ વ્યવહાર જોઈએ, તત્વજ્ઞાન તો ખરું પણ વ્યવહાર જોઈએ ને, કે સેનાથી વિતરાગતા આવે, સેનાથી મૈત્રી કેળવાય અને સેનાથી બોધ પ્રાપ્ત થાય. તો એ છે વ્યવહાર. વ્યવહાર એવું છે કે કોઈ પણ સાધન તમે કરો, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય, યાત્રા, ગુરુભક્તિ વગેરે જે કંઈ કરો, એવી પ્રક્રિયા હોવી જોઈએ કે જેનાથી રાગ દ્વેષ ઘટે અને અજ્ઞાન ટળે. આવો વ્યવહાર જોઈએ જેના કારણે આ સંયોગ થયો છે કર્મનો સંયોગ રાગ દ્વેષ અને અજ્ઞાનથી હોય તો કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં માર્ગ શું મૂક્યો? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની થાય નિવૃત્તિ જેથી તે જેનાથી આની નિવૃત્તિ થાય. એટલે નિશ્ચય બતાવીને વ્યવહાર આપ્યો કે આનાથી આ નિવૃત્તિ કરવાનો કોઈ માર્ગ તો જોઈએ ને. હું મુક્ત છું, મુક્ત છું, આત્મા છું, એને ક્યાંય બંધ હોય નહીં, આવી બધી નિશ્ચય નહીં વાત કરે તો કોઈ દી ઠેકાણો નહીં પડે. ભાઈ તું મુક્ત છો, સિદ્ધ છો, એ વાત સાચી, નિશ્ચયથી સાચી, સ્વરૂપથી સાચી, પણ વ્યવહાર શું છે? તો બંધાયેલો છું, અત્યારે બંધાયેલો છું સંયોગોથી, કર્મથી બંધાયેલો છું. તો હવે કોઈક એવો વ્યવહાર તો કરવો જોઈએ ને કે જે વ્યવહારથી એ બંધપણું આપણું જાય, ટળે, બંધ ટળે, પોતાની બંધન અવસ્થા છે એનાથી પોતે મુક્ત થાય. એવો વ્યવહાર કયો? તો કે જે એને જ્યાં સુધી જીવમાં રાગદ્વેષ અને અજ્ઞાનનું જોર છે ત્યાં સુધી ઓલા સંયોગો નિર્માણ થયા જ કરશે. એક કર્મ પૂરું થાય તો બીજું કર્મનું એવું નથી કે ભોગવી લીધા એટલે ગયા, ના, એ ભોગવી લીધા પણ એના કારણ રાગદ્વેષ ને અજ્ઞાન જો ઊભા હોય તો એ ભોગવાઈ ગયું પણ બીજા 10 ઊભા થઈ ગયા. તો કર્મ પ્રભાથી અનંત છે. કર્મની વિજ્ઞાનથી એમ કે છે કે એની સ્થિતિ નક્કી છે, કર્મની સ્થિતિ નક્કી છે. વધારેમાં વધારે કેટલું હોય? 70 કોડા કોડી, એથી વધારે તો કર્મ છે નહીં, પણ છતાં અનાદિથી ટળતું નથી. અને આવી 70 કોડા કોડીની ક્યાં વાત કરી? કેટલી કોડા કોડી પસાર કરી તો કર્મ ટળ્યું નહીં. કારણ કે કર્મ સંયોગો જેનાથી નિર્માણ થાય છે એ રાગ દ્વેષ અને અજ્ઞાન ટળ્યા નહીં. માટે કહે છે કે કોઈ એવી માર્ગની સાધના પકડો કે જેથી રાગદ્વેષ ઘટે અને અજ્ઞાન દૂર થાય. આને કહેવાય છે એ વ્યવહાર પ્રેરે તે પરમાર્થને. તે પરમાર્થ એટલે જે મોક્ષનો માર્ગ એક જ છે, એક જ માર્ગ એ છે કે જેનાથી જીવ રાગદ્વેષ અને અજ્ઞાનથી છૂટે એ એના માટે મોક્ષનો માર્ગ છે. એ છોડવા માટે જુદા જુદા ધર્મ, સંપ્રદાય, ગ્રંથ, ગુરુઓ આ બધા જુદા જુદા નીકળ્યા છે. સૌ પોતાની મતિ પ્રમાણે કહે છે આમ કરો, તેમ કરો, અનેક પ્રકારના ઉપકરણ આપે, માર્ગ આપે, સાધનો આપે, પણ મુશ્કેલી ક્યાં થાય છે કે એની પાછળનું જે મૂળ સૂત્ર છે એ કોઈ આપતું અથવા તો એમાં પોતે પછી એની અંદર એટલા બધા ગચ્છમાં, સંપ્રદાયમાં, માનમાં, પ્રતિષ્ઠામાં એવા લીન થઈ જાય કે ઓલાનું અજ્ઞાન ટળે છે કે નહીં જોતા નથી, પછી પોતાની પૂજા વધે છે કે નહીં એમાં જ લક્ષ વહી જાય, પોતાનો સત્કાર વધે છે કે નહીં એમાં લક્ષ વહી જાય, આમ બધું ચાઇલા કરે છે. તો કે છે વ્યવહાર એવો છે કે જે તમને પરમાર્થમાં લઈ જાય. અને એટલા માટે થઈને કૃપાળુ દેવની એક ગાથા યાદ કીધી છે કે જ્યાં જ્યાં જે જે, કે ભાઈ જે વ્યવહાર હોય, જે માર્ગ હોય, અનેક વિધ છે, અનેકાંત છે. કોઈને તપશ્ચર્યા, કોઈને વ્રત, કોઈને તપ, કોઈને જપ, કોઈને ભક્તિ, કોઈને સ્વાધ્યાય, કોઈને યાત્રા, કોઈને સંયમ, ઘણું છે. યોગના અનેક પ્રકારો છે, માર્ગના અનેક પ્રકારો છે, ક્રિયાના અનેક પ્રકારો છે. તો જ્યાં યોગ્ય હોય એને સમજ, અને સમજવું એટલે ત્યાં ત્યાં તે આચરે. બસ આ મુમુક્ષુનું કામ, આ આત્માર્થીનું કામ. આને આત્માર્થી કહી શકીએ, આત્માર્થી જન એ. આત્માર્થીનું જો એક જ લક્ષણ કેવું હોય, આમ તો લક્ષણો ઘણા છે, પણ એક જ કેવું હોય તો એ છે કે જે જ્યાં યોગ્ય હોય એ સમજીને આચરે. તો જેનાથી પોતાને કર્મબંધના કારણો ટળે, ઓછા થાય, એ માતને એ પકડીને આચરે, તો એ વ્યવહારને જે સંમત કરે તે વ્યવહાર સંમત, તો આ એને માટે મોક્ષનો ઉત્કૃષ્ટ ઉપાય છે. એટલે અહીંયા કહ્યું છે કે એક વાક્ય જો પકડાઈ જાય તો પણ આ એને બધા જ પ્રકારના વિવાદ, ભેદ બધા દૂર થાય. અને અહીંયા એક પાછું મુનિશ્રીએ સરસ એક છેલ્લે વાત છેલ્લા પેરેગ્રાફમાં કરી છે ને, એ બે પેરેગ્રાફ બહુ મહત્વના છે કે આત્માની શુદ્ધતા માટે શું કરવું પડે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, આ આત્માની શુદ્ધતા એટલે કર્મથી એને શુદ્ધ કરવો છે, મુક્ત કરવો છે, શું કરવું પડે. જે આપણે જેને કંઈ બીજી વાત કહીએ તો નિષ્ક્રિય, અહીંયા એક કંઈ કરવાની વાત નથી, કાંઈ કરવાનું નથી. શું કરવાનું? સ્થિરતા. આત્માના લક્ષે પોતાના આત્મામાં સ્થિર થાય એ સ્થિરતાનો યોગ. આ ધ્યાન, સ્થિરતાનો યોગ એ ધ્યાન. આત્માના લક્ષે, આત્મા પોતે શુદ્ધાત્માના લક્ષે શુદ્ધાત્મામાં સ્થિર થાય. વાત શબ્દોમાંથી નીકળી જશે પણ પ્રત્યક્ષ જેને કરવી છે એને માટે કઠિન પડે. મારે સ્થિર થવું છે. સ્થિર થવું છે તો પહેલાં છે શબ્દ કે આત્મામાં સ્થિર થવું પડે. આત્મા પોતે શુદ્ધ આત્માના લક્ષે શુદ્ધ આત્મામાં સ્થિર થાય, આ જ યથાર્થ માર્ગ છે, પરમાર્થનો માર્ગ છે. બાકી તો વ્યવહારમાં અનુષ્ઠાનો ઘણા છે, વિધિઓ ઘણી છે, પણ આ માર્ગ કયો? આ ધ્યાનનો માર્ગ છે. 416ના પત્રમાં કહ્યું કે ધ્યાનના અનેક પ્રકારો છે, પણ શ્રેષ્ઠ ધ્યાન કયું? જેમાં આત્મા વર્તતો હોય, જેમાં આત્માનું સ્વરૂપનું ચિંતન ચાલુ હોય, એ ધ્યાન શ્રેષ્ઠ પ્રકાર છે, એ કયો છે. એટલે પછી દરેકે દરેક ગુણસ્થાનક ઉપર એને મૂક્યું છે કે જો ભાઈ અનંતાનુમંદી કસાય થાય જાય તો તમારું ચોથું ગુણસ્થાનક સફળ, અપ્રત્યાખ્યાની જાય તો પાંચમું સફળ, પ્રત્યાખ્યાની જાય તો છઠ્ઠું સફળ, સંજવલન જાય તો 12મું સફળ. પણ એની કંઈક ને કંઈક નિષ્પત્તિ તો થવી જોઈએ ને. એ નિષ્પત્તિમાં આ એક વાત મૂકી છે, અને બીજી વાત છેલ્લી વાતમાં મૂકી છે, એ પણ બહુ સરસ. એ કહે છે, નિશ્ચય મોક્ષ માર્ગ નિર્વિકલ્પ દશામાં આત્મામાં સ્થિર થવું તે છે. આત્મામાં સ્થિર થવું કઈ અવસ્થામાં? નિર્વિકલ્પ અવસ્થામાં. નિર્વિકલ્પ અવસ્થા બાહ્યથી ને અભ્યંતરથી બંને પ્રકારે છે. બાહ્યથી એટલે શું? સાવજમ જોગમ પચકખામી, આ બહારનો વ્યવહાર ગયો, સંસારના સર્વ અનુબંધનો ત્યાગ કરીને મારે સંસાર સાથેના જે અનુબંધ છે, સંબંધના, સંયોગના, સંગના, માલિકીના, પરિગ્રહના, સંગ્રહના જે છે તે, એકવાર તો હું કશું જ મારું એક મિનિટ માટે તો નથી જ, આવી પ્રતિજ્ઞા કરું છું. કશું બધું જ મારું હોવા છતાં મારું કંઈ નથી. આ સ્થિતિ નિર્વિકલ્પતા લાવવા માટે સાવજમ જોગમ પચકખામી આ શબ્દ જૈન દર્શનનો જબરદસ્ત છે કે મને સંસાર તરફ ખેંચનારા જેટલા અનુબંધો છે, મારા કનેક્શન્સ છે, નો કનેક્શન વોટ્સો એવર વિથ ધીસ વર્લ્ડ, આ સંસાર સાથેના કોઈ પણ પ્રકારનો સંયોગનો સંબંધનો અનુચ્છેદ મારે નથી, એવી પ્રતિજ્ઞા છે. બીજો એનો અભ્યંતર આવે કે આ સંસારના બધાને છોડીને બેઠો છે પણ હવે અંદરનું મન છે એ કોઈને કોઈ કનેક્શન પકડી લે, એ પકડી લે ત્યારે એને પોતે ત્યારે એ સમયે શુદ્ધાત્માનું ધ્યાન કરવું પડે. શુદ્ધાત્માનું ધ્યાન, આત્મા કેવો છે, તો એને ત્યારે ખ્યાલ જોઈએ કે અનંત દર્શન જ્ઞાન હું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્યગન સ્વયં જ્યોતિ સુખદામ, આ પોતાનું જે સ્વરૂપ છે, નિજ સ્વરૂપ, એની ચિંતવના કરવી જોઈએ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન અને રાગ જુદા છે. જ્ઞાન સ્વરૂપ ત્રિકાળી સ્વરૂપ છે, રાગ સ્વરૂપ ત્રિકાળી નથી. રાગ કોઈ પણ પદાર્થ ઉપર હોય, વસ્તુ ઉપર હોય તો કેટલો સમય રહે? અલ્પ સમય, ત્રિકાળી ન રહે. તો રાગ અને જ્ઞાન ત્રિકાળી છે. નિગોદમાં એનું જ્ઞાન સ્વરૂપ ત્રિકાળી, એકેન્દ્રિયપણામાં પણ જ્ઞાન સ્વરૂપ ત્રિકાળી. તો આત્મા એ જ્ઞાયક છે, જ્ઞાન સ્વરૂપ છે, દ્રષ્ટા છે, જોનારો છે, ત્રિકાળી જોનારો છે. આંખ છે માટે જુએ છે એ આત્મા નહીં, તો જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો સાહેબ, જરાક સૂક્ષ્મ વિચારણામાં જવું પડે કે જોવાનો એ મારો ગુણ છે, પણ આંખ થકી હું જોઉં છું તો આંખ નથી, તો એ હું દર્શન ગુણ એ મારી વાત નથી થતી, હું તો દ્રષ્ટા છું. તો હું જ્ઞાન સ્વરૂપ છું, દ્રષ્ટા સ્વરૂપ છું, સાક્ષી સ્વરૂપ છું, હું આખા જગતને જોઉં છું, છતાં કોઈની સાથે કોઈનો ભાગ હું નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જ, હું તો બધાથી વેગળો છું. આ સંસારનો પ્રલય થાય તોય જોઉં, નવપલ્લવિત થાય તોય જોઉં, એક આ ઝાડનું પાનખર પણ જોઉં, અને પાંદડા આવે એ પણ જોઉં, અને એને વૃક્ષને ફૂલ ફળ આવે એ પણ જોઉં, હું એના દ્રષ્ટા છું, એનાથી પર છું, સાક્ષી છું. આખા જગતના પરિવર્તન સમયે સમયે થાય છે. આ જગતનું સ્વરૂપ કેવું? તો કે સમયે સમયે બદલાતું એવું આ જગત. એકવાર જોયું એ બીજી સમયે એ જગત જુદું છે. જેમ પેલા વૈજ્ઞાનિકે કીધું ને કે એક જ નદીમાં તમે બે વાર સ્નાન કરી શકો નહીં, એવું આ જગતનું સ્વરૂપ છે. સતત સમયે સમયે પલટાતું અને પરિવર્તન પામતું, કેમ કે અનંત પદાર્થો એના એ સ્થિતિમાં નથી. જગતમાં અનંત જીવો છે, એની ભાવધારા એક સરખી છે. હું અત્યારે વાત કરું છું ત્યારે તમારી ભાવધારા, અને બીજે સમયે હું બોલું ત્યારે તમારી ભાવધારા, મારી પણ ફેર હોય, એક સરખી નથી. એમ કોઈ પણ પદાર્થની, કે આ પદાર્થ મેં અત્યારે જોયો અને એક ક્ષણ પછી જોઉં તો આ પદાર્થમાં ઘસારો છે, મારા લક્ષમાં આવે કે ન આવે, પણ એના પૂતગઢ છે એ છૂટા પડી ગયા. મારું શરીર આમ હું જોઉં છું, જોઉં છું ત્યારે પહેલી વખતે જે જોયું અને બીજી વખતે જે જોયું, શરીરના કોષ એ જ છે કે બીજા છે? ફેરફાર છે ને, નબળા પડ્યા હશે, મોટી ઉંમર થાય તો નબળા પડે. સવારે જે પગ જોયો હોય એ સાંજે પગ પગી નહીં, માપી નહીં, પણ નબળા પડે. કોષમાં ફેરફાર થઈ જાય, સ્નાયુઓમાં ફેરફાર થઈ જાય, એના સામર્થ્યમાં ફેરફાર થઈ જાય. એ નહીં પરમાણુ હોય, કોઈ કે મારું શરીર જરાય ઘટ્યું નથી, એના શક્તિ ક્યાં ગઈ? તો ફોતરા થઈ ગયા, હવે અંદરનો ગર્ભ ઉડી ગયો, સામર્થ્યમાં ફેરફાર થઈ જાય. બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવો પડે. ત્યારે આ બધી અવસ્થા વિચાર કરે, અને એ જ્યારે ચિંતન કરે કે હું, મારું સ્વરૂપ અવ્યાબાદ છે, ત્રણેય કાળની અંદર મારા જ્ઞાનમાં પણ ઘટાડો ન થાય, મારા દર્શનમાં પણ ન થાય, મારા સાક્ષીભાવમાં પણ ન થાય, મારા અકર્તા ભાવમાં પણ ન થાય, મારા સમતા ભાવમાં પણ ન થાય, મારા સુખમાં પણ. આ નિર્વિકલ્પ આત્માને ચિંતન કરવું જોઈએ કે ભલે વર્તમાન પર્યાય મારી આ છે, એને ગૌણ કરવી પડે. વર્તમાન પર્યાયમાં રાગ છે, દ્વેષ છે, ક્રોધ છે, દુઃખ છે, પીડા છે, બધું જ છે વર્તમાન, એને ગૌણ કર. પણ ખરેખર મારું સ્વરૂપ શું? ત્રિકાળી મારું સ્વરૂપ શું? તો કે હું તો અવ્યાભાસ સ્વરૂપ મારું છે, શુદ્ધ ચૈતન્ય ભાવ એ મારો છે, શુદ્ધ ત્રણેય કાળનો જ્ઞાયક, અખંડ જ્ઞાયક એ મારું સ્વરૂપ છે. અજ્ઞાન આવી ગયું હોય તો એ વર્તમાન વિકારી પર્યાય છે, એ વિકારી પર્યાય ટળી શકે છે. કદાચ સદગુરુનો બોધ થાય તો વિકારી પર્યાય વહી જાય. જ્ઞાન એ મારી પર્યાય છે, જ્ઞાન એ મારો સ્વભાવ છે. આવી પોતાની નિર્વિકલ્પ દશા એમ આત્મામાં સ્થિર થવાય. કોઈ પણ સાધક જ્યારે પોતાની સાધના કરતો હોય, તપસ્વીઓ, સંન્યાસીઓ, જ્ઞાનીઓ, ત્યારે વર્તમાનમાં તો અપૂર્ણ હોય કે પૂર્ણ હોય, તો અપૂર્ણ પૂર્ણતાને પામે કે પૂર્ણ પૂર્ણતાને પામે? અને પૂર્ણ હોય તો પૂર્ણતાને પામે કે અપૂર્ણ હોય તો પૂર્ણતાને પામે? એના ચિંતનમાં એનું સ્વરૂપ નિશ્ચિત છે. આને કહેવાય નિશ્ચય, કે હું ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક સ્વભાવ ચૈતન્ય સ્વભાવી એવો આત્મા છું, અખંડ એ મારું સ્વરૂપ છે. સંસારના ગમે તેટલા પરિભ્રમણ થાય તો પણ મારા સ્વભાવથી હું વિમુક્ત થઈ શકું નહીં, પણ મારા વિકારથી થઈ શકું, મારા વિભાવથી થઈ શકું, મારા કર્મથી થઈ શકું, પણ મારા ધર્મથી ન થઈ શકું, મારા ગુણથી. આવી નિર્વિકલ્પતા પોતાની બાબતમાં, પોતાના સ્વરૂપ માટેનો શુદ્ધ નિશ્ચય, આને શુદ્ધ નિશ્ચય કહે છે. એ જે પેલા આત્મન આત્મન આંતરનદમાં આવે છે કે હું ચિત્ત ધાતુ છું, આત્મા આત્મા કેવળ આત્મા, અને સ્વભાવમય ચૈતન્યમય શુદ્ધ ચૈતન્ય, આ એનો નિશ્ચયથી આત્માનું સ્વરૂપ એના લક્ષ બહાર નથી, પોતે અપૂર્ણ હોવા છતાં. વર્તમાન પર્યાયને ગૌણ કરી કર્મજન્ય પર્યાય છે, પર્યાય છે, અજ્ઞાનજન્ય છે, મોહજન્ય છે, એને જરા ગૌણ કરીને હું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છું, આ એને કહ્યું કે નિશ્ચય મોક્ષ માર્ગ આ છે. નિર્વિકલ્પ દશામાં આત્મામાં સ્થિર થવું છે. હવે વાંધો એ છે આપણો કે પેલા બાહ્યના અંતરાયો કેટલા બધા છે, એની સાથે ડિસ્કનેક્ટ આપણે થઈ શકતા નથી. તો પહેલાં એ કરવાનું છે કે જે બાહ્ય છે એમાં, એટલે સામાયિક વ્રત એ એનું છે કે ભાઈ તું બે ઘડી માટે એકવાર દૂર થઈ જા. તો પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને કે ભગવાન મોક્ષ થતા કેટલો કાળ લાગે, તો કે એક સામાયિકનો કાળ. સંસાર અનંત કાળનો, અનંત અનાદિથી સંસાર છે, પણ સાહેબ મોક્ષ થવા માટે, તો કે એક સામાયિકનો કાળ. જેવો તું અંતર બાહ્ય મુક્ત થઈ ગયો, અને એને કૃપાળુએ કહ્યું અપૂર્વ અવસર એવો ક્યારે ક્યારે થઈશું. અહીંયા દશા ઉલટી હતી, અભ્યંતર પહેલાં આવી ગયું અને બાહ્ય છૂટતું નહોતું. આપણી દશા તો બે છે, બાહ્યમાં નથી ઠેકાણા અને અભ્યંતરની તો કંઈ વાત કરવા જેવી છે નહીં. ભ્રમ ઘણો છે હજી, ભ્રમણા ઘણી છે હજી. આ બંનેમાંથી મુક્ત થવું પડે, અને એને માટે પોતાના જ્ઞાન સ્વરૂપ વિચાર સિવાય બીજો કોઈ માર્ગ નથી. ચિંતન કરો, મારી તાકાત નથી, એમને સમજાતું નથી, અમે કાંઈ નથી કરતા, તું ન સમજાઈશ તો તું જ સિદ્ધ છો, અનંત જ્ઞાનનો ધણી તું છો, અને જેથી મુક્ત થઈશ તેથી કોઈ જ્ઞાનનો ઉમેરો કોઈ જ્ઞાની પુરુષ તારામાં આપશે શેર બશેર, અને પછી તું પૂર્ણ થઈશ એવું નથી. તું જેવો છો એમાં જ તારી પૂર્ણતા. તો પેલા એ શ્રદ્ધામાં આવવું જોઈએ ને કે હું પૂર્ણ છું, પછી હું પૂર્ણ થઈશ તો કોઈ કંઈક આપે તો થાય ને, કોઈ આપતું નથી. પૂર્ણ થવાનો માર્ગ બતાવે છે, પૂર્ણ થવાની કોઈ સામગ્રી માલ અંદર આપતું નથી. આને કહેવાય એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી. તારા ગુણ કોઈ ન આપી શકે, તને તારા ગુણ કોઈ ન આપે, તને જ્ઞાન કોઈ ન આપી શકે, દર્શન કોઈ ન આપી શકે, કોઈની તાકાત નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ઉપાદાનની અપેક્ષાએ કંઈ ફેરફાર ન કરી શકે, નિમિત્તની અપેક્ષાએ એ તારા ઉપાદાનને પુષ્ટ કરવામાં મદદરૂપ થાય. જેમ દૂધનો દૂધપાક કરવો હોય તો અગ્નિ કાંઈ ન કરે, પણ અગ્નિ વિના દૂધનો દૂધપાક થાય નહીં. કેમ કે એ જે કાંઈ એની પ્રક્રિયા કરવી છે એમાં ઓલું નિમિત્ત તો નિમિત્ત, પણ જોઈ તો ખરું ને, કાંઈ તો જોઈને પણ. એમ દરેકના આ એટલે કહ્યું કૃપાળુદેવે કે કોઈ નિશ્ચય અને વ્યવહાર, આ તે વ્યવહાર પણ જેનાથી દૂધપાક થાય એવો અગ્નિ જોઈએ. બીજો દૂધ બાળી નાખે બોઈલરમાં મકાય, મારે દૂધપાક જલ્દી કરવો છે એટલે એમ કે ચાલો ભઠ્ઠીમાં જઈએ તપેલું લઈને જલ્દી થઈ જાય. થાય 1400 એમલે ઓળું કહેવાય ભઠ્ઠીનો તાપ હોય એમાં નાખે દૂધ તો શું થાય. અરે કોક કે ધીમી આંચે કર, અગ્નિ પણ જોઈએ પણ કેવો, જરાક ધીમો કર તો સરસ થશે, અંદર મજાનો બદામી રંગ થશે અને હમણાં સોડમ થશે, ચોંટશે નહીં, દુણાશે નહીં, નહીતર તારો દૂધપાક કોઈ મોઢામાં નહીં નાખી. લ્યો આને જલ્દી કરવો છે, બે શરૂ કરી દઈએ, ડબલ ગેસ. દરેકમાં વિવેક ભાન પ્રમાણ ભાન આ જોઈએ, સમજવું પડે. આ વાત એટલી બધી સરસ મૂકે છે એટલે ગાથામાં લખ્યું કે જ્યાં જ્યાં જે જે તહા સમજવું ત્યાં ત્યાં તે તે. આ બધી જ જવાબદારી કોના ઉપર મૂકે, પોતા ઉપર, જીવ ઉપર. જેને મુક્ત થવું છે એને કીધું કે સમજવા માટેના દ્વાર ઘણા છે, પણ સમજનાર કોણ? સમજાવનાર ઘણા છે, ગુરુઓ ઘણા, સંપ્રદાય ઘણા, ગ્રંથો ઘણા, મતભેદ કરનારા એવા ગચ્છ ઘણા, પણ સમજનાર કોણ? સમજનાર પોતે એક જ છે. એટલે કૃપાળુ દેવ શબ્દ પ્રયોગ કેટલો સરસ વાપરો કે એક આજીવ સમજે તો મોક્ષ સહજમાં છે. કયો જીવ? બીજો સમજે તો મારો મોક્ષ થાય? આ બધાએ સમજી જાય તો હું મોક્ષે જાઉં? એક એક એની વાતને તમારી એની શૈલી જુઓ. કૃપાળુ દેવને વાંચી એટલે તો આપણને એમ થાય કે આપણા જ્ઞાનના ભંડાર ખુલી જાય. ગજબ કરી છે. એક આજીવ સમજે ને તો મોક્ષ સહજ છે. લે ગજબ કરી પ્રભુ તમે તો. અમે તો માનતા હતા કે મોક્ષ કેટલોય કઠિન હશે ને કેટલોય દુર્લભ છે ને કેટલું અમારે તો આમાં દુઃખી થવું પડશે ને કેટલું ઊંધા પડીને આળોટવું પડશે તો એ મોક્ષ મળશે. તમે તો કીધું કાંઈ નથી, આ માન્યતા એ જ સંસાર છે. અને જેવી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ, તો મુક્ત જ છો. હા, અજ્ઞાનની પર્યાય એટલી બધી છે. એટલે કહ્યું કે વર્તમાન પર્યાયને ગૌણ કરીને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું આત્મ સ્વરૂપનું અવ્યાબાસ સ્વરૂપ જે જ્ઞાનીએ કહ્યું છે એ બધી ઘણું બધું વર્ણન છે, પણ એમાં તો થોડું લક્ષમાં રાખે કે હું ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક આત્મા છું અથવા હું ચૈતન્ય છું અથવા ઉપયોગવંત આત્મા છું. બધું એમાં કંઈ એટલું બધું એવું જરૂર નહીં, પણ એક કોઈ પણ એક વાત જે આત્માના સ્વભાવ સાથે જોડાયેલી છે એ પકડી લેવાની, અને પછી જ્યારે ધ્યાન કરે ત્યારે આત્માનું ધ્યાન થાય છે. વર્તમાન પર્યાય ગૌણ છે. આ ધ્યાન કરનારો અશુદ્ધ પર્યાયમાં છે, છતાં પણ એનું ધ્યાન શુદ્ધાત્માનું છે, આ નિર્વિકલ્પતાનું છે. એને કોઈ વિકલ્પ પોતાના સ્વરૂપ બાબત નથી. એટલે અપૂર્ણ જ શુદ્ધ થાય, અજ્ઞાની જ જ્ઞાની થાય કે જ્ઞાની જ્ઞાની ન થાય. એટલે વ્યવહાર આપ્યો છે કે તમે નિશ્ચય નહીંથી વાત કરો કે આપણે બધા શુદ્ધ છીએ, અબંધ છીએ, આપણને તો કાંઈ કોઈ બંધ હોય જ નહીં, આત્મા કદી બંધાતો નથી, એક દ્રવ્ય કોઈનું કરતો નથી, કર્મ કોઈને બાંધી ન શકે, કર્મ જળ છે, આત્મા ચેતન છે, મોક્ષ ફિલોસોફી તારી તડકે. પેલા સમજતું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ નિશ્ચિત છે, એક જ માર્ગ છે, અને પ્રેરે તે પરમાર્થને. પરમાર્થ એ જ છે કે આત્માને કર્મનો સંયોગ અનાદિથી છે એ છોડાવવાનો છે. જે કારણથી છે એ કારણો તોડનાર જે વ્યવહાર હોય એ વ્યવહારને સંમત કર્યા સિવાય બીજો વિકલ્પ નથી. તો હું વ્યવહાર ન માનું તો એનાથી કંઈ ઉપાય મળે નહીં. એટલી સરસ મજાની શું કીધું આપણે, કંઈ પ્રશ્ન હોય તો બરાબર છે. તો એક નિર્વિકલ્પ દશા, બંનેની સંધિથી મોક્ષની પ્રાપ્તિ થશે. માર્ગ નિર્વિકલ્પ છે, તમામ અંતરાયોથી અને વિકલ્પની પેલી પાર જાઓ ત્યારે તમે તમારા પ્રદેશમાં પગ મૂકી શકશો. એ સિવાય પગ નહીં મૂકી શકો એ માટે કરવામાં આવતો મન વચન કાયાનો સદગુરુની આજ્ઞાપૂર્વકનો પુરુષાર્થ આને કહેવાય છે વ્યવહાર માર્ગ. સદગુરુની આજ્ઞાપૂર્વકનો પુરુષાર્થ એ વ્યવહાર માર્ગ છે કે જે વ્યવહાર માર્ગ જીવને બંધથી છોડાવે છે. આ બંનેની સંધિથી મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે ફરી સરસ મૂકે છે કે આ વાત હૈયામાં જો ઠારશો તો અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. અને પછી આજનું મુખ્ય સૂત્ર ધર્મના નામે કોઈ દેખવાદ કરવાની જરૂર નથી, જૈનમાં પણ નહીં, જૈનેતર સાથે પણ નહીં. કારણ કે મોક્ષનો માર્ગ એક છે, એટલે જૈનનો, જૈનેતરનો, વેદાંતનો કોઈ વાત નથી. જ્યાં આત્મા છે અને જેને મોક્ષ જોઈએ છે એનો માર્ગ તો આખી વિશ્વની અંદર કોઈ વિવાદ ન રહ્યો. વિશ્વમાં કોઈ જગતની અંદર કોઈ વિવાદને સ્થાન ન. આ એક ગાથા કે કૃપાળુ દેવે આપી છે એટલે મુનિશ્રી સ્વરૂપમાં લખ્યું, આખા જગતના વિવાદો શાંત થઈ ગયા કે ભાઈ ઉભા રહ્યો. મોક્ષને માટે થઈને આટલા બધા ધર્મો, આટલા મત, આટલા પંથ, આટલા ગુરુઓ, આટલા આશ્રમો, વાત એક જ છે ને, પરમાર્થનો પંથ કેટલા. તો બધાને જ કહેવું પડે કે જે બંધથી છોડાવે તે પંથ. હવે એ બંધના કારણો શું, એટલે પહેલાં બંધ શેનો, પહેલાં એ નક્કી કરવું પડે. હવે અહીંયા વાંધો આવી ગયો છે, ઘણાને કર્મનો બંધ છે એ જ પકડાતું નથી, એટલે કે પરમાત્મા એ બાંધી રાખ્યા છે. હવે મારો વાલો છોડાવે તો છૂટે. હવે તારો વાલો એવો નવરો બેઠો છે કે બધાને બાંધી રાખીને બેઠ, બધાના જન્મ મરણ કર્યા કરે અને કરાવ્યા કરે. અરે તું શું વાત કરસ, તારા ભગવાનની આ વાત કરસ તું, આવું ભગવાનનું સ્વરૂપ? તો વાલો તું છોડાવતો છૂટે કોઈ ન થાય. આવા બધા પદે આવે છે, આપણામાં આવે છે, પણ આ બધા ઠેકાણા વિનાના બોલવામાં ગમે. પણ તું છોડાવતો તો છૂટે, અહીં અપેક્ષા એ છે કે તારા માર્ગે હું ચાલુ તો છૂટું. તું કર્મ મુક્તિનો માર્ગ આપે છે, તે જે સંતાનો માર્ગ આપ્યો છે, વિતરાગતાનો માર્ગ આપ્યો છે, એ માર્ગે હું ચાલુ તો હું છૂટું. બાકી કોઈ છોડાવી દે એટલે મુનિશ્રીએ સરસ કીધું કે બધાને વાંધો પડ્યો વ્યવહારની બાબતમાં કે તમે આ કરો તે કરો છો. સાહેબ એ તો વાત કઠણ પડ્યો, આ તો બહુ આકરી વાત તમે કરી. કોઈ માથે હાથ મૂકી દેને ગ્રંથિ ભેદ થઈ જાય તો સરસ થઈ જાય, મારું પરિભ્રમણ ભવના ફેરા ટળી જાય તો સરસ થઈ જાય. તમને નાળિયેર વધેરું હાર પહેરાવી દઉં અને શેર પેંડા મૂકી દઉં, વાત પૂરી થઈ જાય છે? નથી થતી. આ તત્વની વાત છે, તત્વની વિચારણા છે. એક જ ગાથા નાની છે પણ સનાતન છે. આખો માર્ગ અધ્યાત્મનો સનાતન માર્ગ છે, અને સનાતન માર્ગ છે એ ચિર પુરાતન છે છતાં નિત્ય નૂતન છે. એક જ છે, એના પુણ્ય પાપના કર્મો જ ભેગા છે, એની ગતિ આ ગતિ નક્કી કોણ કરે? વિશેષક સર
સુખ રામ સંતા ચાહે રા